HHHAS Adhyay 1 V1.1. Maru Nam Benjamin Che, Athwa Dr. Benjamin Earhart, Athwa Bizu, Athwa To Dr. ADHS. જ્યારે મેં આ પુસ્તક લખવાનું શરૂ કર્યું ત્યારે મને સમજ આવ્યું કે હું કોઈક રીતે પહેલાથી જે શરૂ કરી ચૂક્યો હતો એ સમયે જાણ્યા વિના એ સમય હતો જ્યારે અમારી પહેલી દીકરીનો જન્મ હુઆ થા અને મેં મારી વ્યક્તિગત વેબસાઇટ ફરીથી ડિઝાઇન કરી હતી. એ સમયે આ સાઇટનું મુખ્ય સૂત્ર હતું માર્ગ જે લક્ષ્ય છે, અર્થહીન સંપૂર્ણ કે કશું નહીં. લક્ષ્ય જે લક્ષ્ય છે, આ મંત્ર જે મારી પાસે ત્યારે હતું એ મને ત્યારે જ મળ્યું જેની મને મૂળ યાદ આવી હતી. જ્યારે આ પુસ્તક વિશેના વિચારો પકવાયા હતા એ લખાણ હતું જેમાં મેં મારી જાતને અને મારા પ્રેરણાને શક્ય તેટલી ઈમાનદારી અને પ્રામાણિકતાથી વર્ણવવાનો પ્રયાસ કર્યો હતો. એ મારા જીવનના પ્રથમ 4 દાયકાનો મૂળભૂત ભ્રમ દર્શાવે છે. આજે હું સમજ્યો છું કે હું માત્ર એ જ ક્યારેય સમજી શક્યો નહીં કે કેમ માર્ગ પણ લક્ષ્ય હોઈ શકે છે. મને લાગે છે પહેલો પગલું એ સમજણ હતું કે જીવનનું લક્ષ્ય અનેક વ્યક્તિગત લક્ષ્યોમાંથી બનેલું છે જે ફરીથી પોતાની મૂલ્યો સાથે ઓળખ અને જીવનના અર્થને ઘડે છે. અને તર્કશાસ્ત્ર પ્રમાણે મને ઝડપથી સમજ આવ્યું કે જો હું મારા લક્ષ્યો હાંસલ કરવા અથવા પહેલેથી પ્રાપ્ત થયેલા લક્ષ્યો જાળવા માર્ગ પર છું તો લક્ષ્ય પણ એ જ સમયે માર્ગ છે. પણ ઊંડા અનુભવથી આ તર્કશાસ્ત્રીય સમજણ પછી પણ એક ક્ષણ સુધી પહોંચવામાં સમય લાગ્યો જ્યારે મારી નાની દીકરી લગભગ 4 વર્ષની હતી. ત્યારે જ જ્યારે મેં બંને સાથે સમય વિતાવ્યો અને યોજનાઓ મિનિટોમાં બદલાઈ ગઈ ત્યારે હું ભાવનાત્મક રીતે પણ સમજ્યો કે માર્ગ પોતે જ લક્ષ્ય છે. એથી અવલંબિત નથી કે તમે નાના મહત્વપૂર્ણ લક્ષ્યો હાંસલ કરો છો કે નહીં. આ એ લખાણ છે જે મેં ત્યારે મારી જાતને વર્ણવવા માટે લખ્યું હતું. મને ખાલી લખાણ પસંદ નથી. એથી હું તને પરંપરાગત પ્રસ્તાવના લખાણથી બચાવું છું. તેના બદલે હું ટોમસ મેનના ટોનિયો કોગરમાંથી એક અંશ ઉદ્ધૃત કરવું છું જે મને ભાગે તો એવો વર્ણવે છે જેવો હું છું, ભાગે એવો જેવો બનવા માંગુ છું અને ભાગે એવો જેવો બનવા માંગતો નથી. તે કામ કરતો હતો એ રીતે નહીં કે જે જીવવા માટે કામ કરે છે, પણ એ રીતે જે માત્ર કામ કરવા જ ઈચ્છે છે, કારણ કે તે પોતાને જીવંત માનવ તરીકે કંઈ ગણતો નથી, માત્ર સર્જક તરીકે જ માનવામાં આવે એ જ ઈચ્છે છે અને બાકી બધું ધૂંધવું અને અનામ રહે છે. જેમ કે મેકઅપ ઉતારેલો અભિનેતા જે કંઈ નથી જો સુધી તે કંઈ રજૂ કરવાનું નથી. તે મૌન, અલગ, અદ્રશ્ય અને એ નાના લોકો માટે તિરસ્કારથી ભરેલો હતો. જેમને પ્રતિભા એક સામાજિક આભૂષણ હતી, જે ગરીબ કે અમીર હોય, જંગલી અને ફાટેલા હોય કે વ્યક્તિગત તાઈ સાથે વૈભવી હોય, મુખ્યત્વે ખુશ, પ્રેમાળ અને કલાત્મક રીતે જીવવા માટે પ્રયત્નશીલ હતા. અજાણ હતા કે સારા કૃતિઓ માત્ર ખરાબ જીવનના દબાણ હેઠળ જન્મે છે, કે જે જીવશે તે કામ નહીં કરે અને કે સંપૂર્ણ સર્જક બનવા માટે મરવું પડે. મેં ત્યારે લખ્યું હતું, મને ખાલી શબ્દો પસંદ નથી. એ માત્ર એક વાક્ય નહીં પણ મારો સ્વીકાર હતું કે હું સહન કરી શકતો નથી જ્યારે ભાષા કંઈ અર્થ ધરાવતી નથી, માત્ર શણગાર કે સૌજન્યની બહાર છે. મારા માટે દરેક શબ્દમાં વજન, અર્થ, સત્ય હોવું જોઈએ. શબ્દો હંમેશા માત્ર સંવાદ નહીં પણ આત્મવર્ણન, સ્વીકાર, ક્યારેક હથિયાર પણ હતા. કદાચ એ માટે જ હું પરંપરાગત પ્રસ્તાવનાથી સંતોષી શક્યો નથી, પણ એક ઉદ્ગરણ પસંદ કર્યું જે એક સાથે દર્પણ, આકાંક્ષા અને ચેતવણી હતું. જ્યારે મેં આ અંશ ટોનિયો ક્રોગરમાંથી પસંદ કર્યું ત્યારે મને તરત જ ખબર પડી કે એ મને એટલું સ્પર્શે છે કેમ. એ મારા પોતાના અનુભવને પ્રતિબિંબિત કરે છે અને સાથે સાથે મારી ભયોને પણ. જેમ હું બનવા માંગતો નથી તે કામ કરતો હતો એ રીતે નહીં કે જે જીવવા માટે કામ કરે છે, પણ એ રીતે જે માત્ર કામ કરવા જ ઈચ્છે છે. એ જ રીતે મને ઘણીવાર લાગ્યું છે હું સહન કરી શકતો નહોતો માત્ર હોવું કંઈ સર્જ્યા વિના. લાંબા સમય સુધી મારી અસ્તિત્વની યોગ્યતા માત્ર કરવામાં જ હતી, કારણ કે તે પોતાને જીવંત માનવ તરીકે કોઈ ગણતો નથી, માત્ર સર્જક તરીકે જ માનવામાં આવે એ જ ઈચ્છે છે. આ વાક્ય એ કહ્યું જે હું પોતે સ્વીકારી શકતો નહોતો, કે હું મારા માનવત્વને અવમૂલ્યન કરતો હતો જો એ પ્રદર્શન સાથે જોડાયેલું ન હોય, કે હું માનતો હતો માત્ર પરિણામો અને કૃતિઓથી જ હું જોવાઈ શકું અને બાકી બધું ધૂંધળું અને અનામ રહે છે. જેમ કે મેકઅપ ઉતારેલો અભિનેતા જે કંઈ નથી જો સુધી તે કંઈ રજૂ કરવાનું નથી. કેટલી વાર મેં આ ખાલીપો અનુભવ્યો છે. પ્રદર્શન પછીનું અદૃશ્ય થવું, રોજિંદા જીવનમાં વિલીન થવું જ્યારે રજૂઆતની જ્યોત બુજાઈ જાય, તે મૌન, અલગ, અદૃશ્ય એ પણ હું જ હતો. કામ તરીકે પાછું ખેંચાવું, રક્ષણ રેતીંદે એક કિલ્લા તરીકે જે દુનિયા મને બહુ વિસંગત, બહુ અવાજવાળી, બહુ અસ્તવ્યસ્ત લાગતી હતી. એ નાના લોકો માટે તિરસ્કારથી ભરેલો હતો જેમને પ્રતિભા એક સામાજિક આભૂષણ હતી. હું સ્વીકારું છું, ક્યારે કે તલખ નજર પણ હતી બીજાની સહેલાઈ પર, એ લોકો પર જેમને પોતાની પ્રતિભા આકર્ષકતા અને સામાજિકતાથી પહેરી હતી. જ્યારે હું ગંભીરતા અને ભારમાં ડૂબી જતો હતો, અજાણ હતા કે સારા કૃતિઓ માત્ર ખરાબ જીવનના દબાણ
હેઠળ આ જન્મે છે.
એ ખરેખર એવું છે કે નહીં એ હું આજે પણ નથી જાણતો, પણ ત્યારે મને લાગ્યું કે મારું આંતરિક ઉદ્વેગ, બેચેની, દુઃખ એ જ હતી જે મારામાંથી કંઈક ઉત્પન્ન કરતી હતી, કે જે જીવશે તે કામ નહીં કરે અને કે સંપૂર્ણ સર્જક બનવા માટે મરવું પડે. આ છેલ્લું વાક્ય મને સૌથી વધુ ડરાવતું હતું. એ ચેતવણી અને આકર્ષણ બંને હતું. હું એવો બનવા માંગતો નહોતો જીવન છોડી માત્ર સર્જક બની જવું, અને છતાં હું અનુભવતો હતો કે હું એ ખાઈની નજીક છું. એ માટે મેં આ ઉદ્વરણ પસંદ કર્યું. એ દર્પણ, ચેતવણી અને આત્મવર્ણન એક સાથે હતું. એ મને બતાવતું હતું હું ક્યાં છું, કઈ તણાવો મારા જીવનને આકાર આપે છે અને કેમ મારી આસપાસની દુનિયા મને ઘણીવાર એક જંગલી અપ્સર્ડિસ્તાન જેવી લાગતી હતી, ટૂટડોથી ભરેલી, અસંગતાઓથી ભરેલી, વિલક્ષણતાઓથી ભરેલી, જેને હું અવગણાવી શકતો નહોતો. આ પછી મેં વિકાસ મુખ્ય સૂત્રો હું શું માનું છું આ વિભાગમાં છ ઉદ્વરણોનો સંગ્રહ હતો નીચેના ક્રમમાં. થોમસ મેન, એરફેન ફીલ લીબર એલ્સ દેસેર એરફેન. ઓસ્કર વાઇલ્ડ. આઈ એમ અ મેન ઓફ સિમ્પલ ટેસ્ટ્સ. આઈ એમ ઓલવેઝ સેટિસ્ફાઈડ વિથ ધ બેસ્ટ. સ્ટીવન કોવી. ઇફેક્ટિવ લીડરશીપ ઇઝ પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇઝ ડિસિપ્લિન, કેરિંગ ઇટ આઉટ. ગોડફ્રી હેરોલ્ડ હાર્ડી. બ્યુટી ઇઝ ધ ફર્સ્ટ ટેસ્ટ. There is no permanent place in the world for ugly mathematics. Albert Schweitzer. Mich interessiert vor allem die Zukunft, denn das ist die Zeit, in der ich leben werde. Augustinus von Hippo. Nur wer selbst brennt, kann auch andere anstecken. અને ફરીથી હું વ્યક્તિગત રીતે મારા વિચારો આ પસંદગી પાછળ સમજાવવાનો પ્રયાસ કરું છું. એરફેન્ડ ફીલ લીબર એલ્સ દેસ એર એરફેન્ડ. આ મેનનું શબ્દમાળું મારા કામને ચોક્કસ રીતે વર્ણવે છે. હું ક્યારે ડ્રાફ્ટ બોર્ડ પર શોધતો નથી. હું એ રચનાઓ શોધું છું જે પહેલેથી જ વિષયમાં છુપાયેલી હોય છે. મારું નેટવર્ક જેવું વિચારવું છુપાયેલા પેટર્નને બહાર લાવે છે. ટિકિંગ પ્રાઇસ સિસ્ટમમાં એની વિચારધારા પણ એવી જ શોધ હતી, અચાનક સંપૂર્ણ હાજર, સપાટી સહિત. પિતા તરીકે પણ હું મારા બાળકોમાં પહેલેથી જ રહેલા ગુણ શોધવાનો પ્રયાસ કરું છું જેમને જોરથી લાગતો નથી. મારા માટે શોધવું એ વાસ્તવિકતાની સામે વિનમ્રતા છે. હું જે છે એ ગોઠવું છું, બનાવટ નહીં. I'm a man of simple tastes. I'm always satisfied with the best. સરળ મારા માટે ઘણું કે સસ્તું નથી, પણ ઓછી ઉત્તેજના અને ઉચ્ચ ગુણવત્તાવાળું, હાઈપર સેન્સિબિલિટેટ અને ADHS માટે રક્ષણ. હું ચેનલો ઘટાડું છું, થોડા પણ ઉત્તમ સાધનો, સ્પષ્ટ લખાણ, સ્વચ્છ મોડેલો પસંદ કરું છું. ગુણવત્તા મારા નર્વસ સિસ્ટમને શાંત કરે છે, મધ્યમ સ્તર અવાજ પેદા કરે છે. એ સ્નોબિસમસ નથી, પણ સ્વચ્છતા, ઓછા સંકેતો, ઊંચી ગુણવત્તા, જેથી હું વિચારી શકું. ઇફેક્ટિવ લીડરશીપ ઇઝ પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઇઝ ડિસિપ્લિન, કેરિંગ ઇટ આઉટ. મારો સતત સંઘર્ષ, દ્રષ્ટિ સામે અમલ. ADHS સમજણ ઝડપવે છે, પ્રાથમિકતા નક્કી કરવી મુશ્કેલ બનાવે છે. ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ મને મજબૂર કરે છે કે દિવસ પરિવાર, આરોગ્ય અને મુખ્ય કામથી શરૂ કરું, મેલ, મીટિંગ, નાના તાત્કાલિક કામ પહેલા. સ્વચ્છતા મારા માટે વિચારો બહાર કાઢવા, છોડું, રોકવા, નિર્ણયો ક્રમમાં લાવવા. મેનેજમેન્ટ, સતત અમલ કરવો, ભલે મારો મગજ પહેલેથી ત્રણ પગલું આગળ હોય. બ્યુટી ઇઝ ધ ફર્સ્ટ ટેસ્ટ. દેર ઇઝ નો પરમેનન્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ ફોર અગલી મેથેમેટિક્સ. સુંદરતા મારા માટે સત્યનું માપદંડ છે. જો મોડેલ સુંદર હોય તો સામાન્ય રીતે સમામિતિ, મિત્વયતા, સમજાવટ શક્તિ યોગ્ય હોય છે. તર્કમાં ખોટ હોય ત્યારે મારું આત્રે અસ્વસ્થતા એસ્થેપિક સેન્સર છે. એ માટે હું રચનાઓ દૃશ્ય રૂપે સ્કેચ કરું છું. સુંદરતા સુસંગતતા દેખાડે છે અને સંવાદિત કરે છે. અસુંદર સિદ્ધાંતો મારા માટે ટકી શકતી નથી. તે વાસ્તવિકતા અથવા મારી સુસંગતતા જરૂરિયાત સામે તૂટી જાય છે. મિશ ઇન્ટરેસિયટ ફોર આલેમ ડી સુકુન્સ્ટ દેન દાસ ઇઝ ટીચ સાઇટ ઇન દિયારિશ લેબ અમ્બેર દે. હું આગળ વિચારું છું KI વિકાસ તરીકે મોડું, ઉત્સાહ, પોર્ટફોલિયોઝ બદલે મોનોકલ્ચર્સ, શાળા તરીકે જવાબદારી, ન્યુરોડાયવર્સિટીને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવું. ભવિષ્ય મારા માટે ભાગ્ય નથી પણ કાર્ય છે. એવી સિસ્ટમો બનાવવી જે મારા વિચારવાની રીતને યોગ્ય છે અને બાળકોને એવો વાતાવરણ જેમાં ઓછું પડવું ચૂપચાપ ઘા ન બને. માર્ગ એ લક્ષ્ય વિચારધારા એ રીતે જમીન પર આવી. ભવિષ્ય ઘડવું એટલે વર્તમાનને અર્થપૂર્ણ ગોઠવવું. નૂર વેર સેલ્ફ સ્પ્રેન્ટ કન ઓફ અંદરિયન સ્ટેકન. મારું જ્વલન વાસ્તવિક છે. હાઇપર ફોકસ, રાતો, વિચારોની આતશબાજી. એ ટીમ, વિદ્યાર્થીઓ, ક્લાયન્ટને પ્રેરણા આપે છે. જો હું જ્યોતને નિયંત્રિત કરું, અનિયંત્રિત એ મને અને બીજાને બળી નાખે છે. નિયંત્રિત એ ગરમાવે છે, વિધિઓ અને વિરામ, સ્પષ્ટ સીમાઓ અને ઈમાનદાર નજીકતા જોઈએ છે. પરિવારમાં જેથી તીવ્રતા ઓવરઓલ ન થાય, કામમાં જેથી તાત્કાલિકતા મહત્વ સાથે ગૂંચવાય નહીં. પ્રેરણા આપવી, બળી નજવું એ રોજની કળા છે. દૃષ્ટિકોણ: મારા જીવનમાં પ્રાથમિકતાઓ આંકડાશાસ્ત્રીઓને આંકડા અને આલેખો ગમે છે. કદાચ એથી જ મારી આત્મવર્ણના અંતે પણ બાર ચાર્ટ રૂપે દેખાય છે. શબ્દો મારા માટે ક્યારેય માત્ર શણગાર નહીં પણ સ્પષ્ટતાના સાધન છે, અને ક્યારેક એ વ્યક્ત કરવા માટે આંકડા જોઈએ જે ગદ્યમાં વિલય પામે છે. કુટુંબ અને મિત્રો: 100% ઉવકસાવવી, 97% લક્ષ્યો હાંસલ કરવું, 90% ઉબાસો ટાળવો, 85% ફિટનેસ, 85% ઊંઘ, 40% રોજિંદી, 20% લેજેન્ડ 0 to 100, અપ્રસંગિક, જરૂરી, મહત્વપૂર્ણ, નિર્ણાયક. આ યાદી નિષ્પક્ષ લગભગ યોજના જેવી લાગે છે, છતાં એ મારા વિશે ઘણું કહે છે. પ્રથમ સ્થાને નિર્વિવાદપણે મારું કુટુંબ છે, સાથે જ થોડા મિત્રો જે મારા અલગપણાને માત્ર સહન જ નહીં પણ સ્વીકારી પણ શકે છે. તરત પાછળ આવે છે વસ્તુઓ વિકસાવવાનો, રચનાઓ બનાવવા, વિચારોને સ્વરૂપ આપવાનો મારો દબાણ. લક્ષ્યો હાંસલ કરવું મારા માટે સ્વાર્થ નહીં પણ આંતરિક સુસંગતતાની જરૂરિયાત છે. વિચારની ઉદ્વેગને દિશા આપવાનો માર્ગ. ઉબાસો મને ધમકી લાગે છે, એ મારી ઊર્જા ખેંચી લે છે. જ્યારે પડકારો મને પોષે છે. ફિટનેસ આવે છે કારણ કે મારું શરીર આ બધાનું આધાર છે, ભલે હું એને ઘણીવાર અવગણું છું. ઊંઘ બહુ ઓછા સ્તરે રહે છે, અવગણનાથી નહીં પણ આંતરિક બેચેનીથી. મારો મગજ ભાગ્યે જ બંધ થાય છે ભલે મારું શરીર એને ખૂબ જરૂર હોય, અને રોજિંદી, રૂટીન, ઔપચારિકતા, અંતહીન નાના કામ સૌથી નીચે છે. બીજાઓ માટે એ આધાર છે, મારા માટે એ અવરોધ છે. આ રીતે અંતે એક ચિત્ર ઊભું થાય છે જે નિષ્પક્ષ માન્ય નહીં પણ અત્યંત વ્યક્તિગત છે. મારા જીવનની નાની આંકડાશાસ્ત્ર 12 જે માત્ર પ્રાથમિકતાઓ દર્શાવે છે નહીં પણ એ તણાવ પણ જે મને ઘડે છે અને એ જગ્યાએ નજર આગળ વધે છે. મારી પ્રાથમિકતાઓના 12થી મારા વિચારના બંધારણો તરફ એ રીતે જેમાં ધ્યાન, હાઇપર એક્ટિવિટી, સંવેદનશીલતા અને બુદ્ધિ મારી અંદર એકસાથે રમે છે. જંગલી અપ્સર્ડિસ્તાનમાં જેને જાંગરા છે, જેનું વર્ણન હું બીજા અધ્યાયમાં કરવાનો પ્રયત્ન કરું છું.